प्रवचन नंबर 241 तारीख 2-2-90 40 मिनिट समयसार गाथा 97 तथा श्लोक 57-58
એટલે ઇન્દ્રિય જ્ઞાન ને હું આ જ્ઞાન મારું છે,
જળ ને ચેતન માને બરાબર. એને જ્ઞાન પણ જાણે તો નહીં છૂટે, એટલે ઇન્દ્રિય જ્ઞાન છે કે નહીં એને માને કે જ્ઞાન છૂટે કે નહીં, એ જ્ઞાનથી છે. આ રીતે અન્યને પોતાને ભીનપણે જાણે છે, તેથી અકૃત્રિમ એટલે નિત્ય એક જ્ઞાન, એક જ્ઞાન જ હું છું. જ્ઞાન એટલે જ્ઞાયક આત્મા, કૃતાત્મા, એક જ્ઞાયક જ હું છું, એક જ્ઞાન જ હું છું. પરંતુ અકૃત્રિમની સામે કૃત્રિમ એટલે અનિત્ય, અકૃત્રિમનો અર્થ નિત્ય અને પરંતુ કૃત્રિમ એટલે અનિત્ય, અનેક, એકની સામે અનેક, એક જ્ઞાન છે એની સામે અનેક જે ક્રોધાદી, તે હું નથી, તે હું નથી એમ જાણતો થકો હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી. તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે, સમસ્ત ક્રોધને છોડી દે છે. એમ કેમ નહીં લીધું, સમસ્ત જો ક્રોધાદી ને રાગાદી છૂટી જાય તો એ વખતે મોક્ષ થઈ જાય, સમજી ગયા. પછી પણ ક્રોધાદી આપણે વાત કહી હતી, નંબર 1, 2, 3, 4 પ્રકારના ક્રોધ થાય છે, સમજી ગયા. હા, એટલે પછી એ કર્તૃત્વને છોડે છે, ક્રોધને નથી છોડતો, કરતા બધું છૂટી જાય છે, જ્ઞાતા થાય છે.
એટલે પેલો સ્ટેજ કયો, કર્તૃત્વ
છોડવાનું, પેલું કર્તૃત્વ છૂટ્યું અને ક્રિયા તો રહી ગઈ, ક્રોધમાન માયા લોભની ક્રિયા રહી ગઈ અને કરતા બુદ્ધિ છૂટી ગઈ, એટલે સાધક કહેવાય. જો ક્રોધમાન માયા લોભનો અભાવ થાય તો પરમાત્મા થાય, યથા ક્યાં ચારિત્ર આવવું જોઈએ, સમજવા જેવું છે. કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ છૂટે છે,
એ તમે હમણાં કીધું જ્ઞાતા બુદ્ધિ છૂટે છે, એ જરા કહ્યું.
કરતા બુદ્ધિ જો છૂટે પણ હું આ પરનો જ્ઞાતા છું એવી મિથ્યા બુદ્ધિ હતી એ છૂટી જાય છે અને જ્ઞાતા થઈ જાય છે. જ્ઞાતા બુદ્ધિ છૂટ્યા પછી જ્ઞાતા થાય છે અને જ્ઞેયો રહે છે, પણ જ્ઞેયોમાં જ્ઞાતાપણાની બુદ્ધિ ન થાય. એ જ્ઞાતાપણાનો ઉપચાર આવશે, એ ઉપચારને ઓળખીને અંદર વિવે છે. એની પહેલા ઉપચાર લાગુ ન પડે, જ્ઞાતા બુદ્ધિ હોય તો ઉપચાર ક્યાં લાગુ પડે. તો જ્ઞેયને જ્ઞાયકને એક માને છે, જ્ઞેયથી જ્ઞાન જુદું પડ્યું ને હું જ્ઞાતા છું, અંદરમાં આવ્યો પછી જ્ઞેયો જણાય છે, પણ એમાં હું એનો જ્ઞાતા છું એકાંતે સર્વથા એવી મિથ્યા બુદ્ધિ હતી છૂટી ગઈ. જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર તો થોડો ટાઈમ સવિકલ દશામાં આવી જાય છે, સવિકલ દશામાં નિર્વિકલ ધ્યાન નથી. એમ જાણતો હતો કે હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી. તેથી સમર્થ કર્તૃત્વને છોડી દે છે, કરતા બુદ્ધિ છૂટી જાય છે. ભાઈ બાકી થવા યોગ તો થયા જ કરશે, એને તમે કેવી રીતે અટકાવી શકો, સંવર નિજરાને તમે કેમ અટકાવશો? થોડો આશરો બંધ થાય એને કેમ અટકાવશો તમે અનુભવ પછી? હે,
અટકાને કી જરૂરત હી નહીં,
ઇસકો જરૂરત ક્યા હૈ? પણ નો માનતા હી નહીં એ પર્યાય, કદાચ અટકાવો તો તમે બળાત્કાર કરો તો એ માને નહીં. સત હેતુ છે, એનાથી સ્વભાવથી થાય છે રાગ, પર્યાય સ્વભાવથી થાય છે. આવી ગયું, આવી ગયું, બહુ સરસ વાંચ્યું નથી હજી મેં, ક્યાંક કોક કંઈક બેબિલિટી વાંચવામાં આવી ગઈ. એમ થાય, કોને કહ્યું એમ થઈ જાય એક વાર તો. સ્વભાવથી જો, સ્વભાવથી જો, નહીંથી ન જો. પર્યાયનો સ્વભાવ ઉત્પાદ એ છે, એને કોણ રોકે? અકર્તા થયો એટલે પર્યાયને રોકી દેવું એમનામાં કરતા નથી. પર્યાયને હું કરું છું એવી કરતા બુદ્ધિ છૂટે, ને અકર્તા થયો એટલે જ્ઞાતા થયો. ક્રિયા નહીં રોકાય, ક્રિયામાં કરતું તો બુદ્ધિ રોકાઈ જાય છે, છૂટી જાય છે, જ્ઞાતા થઈ જાય છે. ક્રિયા નહીં રોકાય, અજ્ઞાન હતું ત્યારે પગ તો ચાલતો હતો, ત્યારે એમ માનતો હતો કે હું પગને ચલાવું. બીજી દી થયો આત્મભાન, ને ગયો ફેક્ટરી ઉપર મોટર ચલાવીને, પછી અંદર ફેક્ટરીમાં જાય, દુકાને ઓફિસે જાય, તો પગ તો ચાલે છે. તો અજ્ઞાની છે, જ્ઞાની કે જ્ઞાની છે, હું જાણું છું, ચલાવતો
નથી પગ. એના કારણે
એટલે જ્ઞાતા થાય એટલે જળની ઉદગલના પરિણામ ને નોકર્મના પરિણામ અટકી જાય ને અભાવ થઈ જાય એમ નથી. કર્મ ને નોકર્મ ના પરિણામ તો થયા કરશે, એના સ્વકાળે થવાયું થાય છે. પણ હું કરતા છું એ બુદ્ધિ છૂટી ગઈ, મિથ્યા તો ગયું, બાકી બધું રહેવાનું હતું તે રહી ગયું, ને થોડો ટાઈમ પછી બધું ચાલીને પૂર્ણાનંદની પ્રાપ્તિ થવાની છે.
કરતા બુદ્ધિને જ અજ્ઞાન થઈ,
રાગનો સદભાવ છે એવું અજ્ઞાન નથી. પાંચમા વર્ત છે મુનિરાજ છે કે નહીં? કરતા છે નહીં, કેમ કે રાગ તો, રાગ જો અકર્તા થઈ ગયા હોય મુનિરાજ તો રાગની ક્રિયાને શું કામ કરે છે? પાંચમા વર્ત ક્યાં
કરે છે?
નહીં,
પર્યાય
પોતાની છે, ભલે કરે એમ મુનિરાજ નથી કરતા.
મુનિરાજ જો દ્રવ્ય હોય તો પર્યાયને કઈ ના કરે,
હવાવાળી થાય છે અને એવું શું કરું?
દ્રવ્ય તો નિષ્ક્રિય છે, દ્રવ્ય ક્યાંથી કરતા? મને એ તો અકર્તા છે, અકર્તા પણ છોડીને પર્યાય ની કરવા જાય,
સ્વભાવ બદલી જાય,
સ્વભાવનું ઘાત થઈ જાય જો કરતા બને તો. દ્રવ્ય
સ્વભાવ
નહીં,
આખું વિશ્વનાશ થઈ જાય,
વિશ્વનાશ થઈ જાય બસ. આમ જ તૈયાર થાય બધા ધીમે ધીમે, આવી રીતે બધા સતને સાંભળીને ધીમે ધીમે.
આપની કૃપા છે, આ બધી સ્પષ્ટતા ઘણી કરી ગુરુદેવને આપણે ઘણી.
ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે. એટલે કરતા બુદ્ધિ છૂટી ગઈ, ક્રિયાબંધ નથી થતી, અનંત ગુણના અનંત પરિણામ ઉત્પાદ એ તો થયા કરે. કોઈ આવે ને કોઈ જાય, મેં તો જાણું ના આવ્યું. કોઈ પર્યાય આવે ને કોઈ પર્યાય ગઈ થાય, જાય આવે ને જાય, હું જાણું ના આવ્યું. તેથી જોવા બહુ સરસ વાત કરે છે, આમાં લીટી કરી છે. તેથી સદાય ઉદાસીન અવસ્થા વાળો થયો થકો, હા જ્ઞાતા એટલે ઉદાસીન અવસ્થા, કરતા બુદ્ધિ ગઈ, સાક્ષી રહી ગયો ને, સાક્ષીને ઉદાસીન કહેવાય. ક્યાં કરે છે? સદાય ઉદાસીન અવસ્થા વાળો થયો થકો, માત્ર જૈના જ કરે, માત્ર જૈના જ કરે, માત્ર શબ્દ છે, જૈના જ કરે છે, કથનચિત નથી, જૈના જ કરે છે. અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ગન થયો થકો, અત્યંત અકર્તા પ્રતિભાષે છે, સર્વથા અકર્તા, કથનચિત અકર્તા ને કથનચિત કરતા એમ નથી. આ અત્યંત એટલે સર્વથા અકર્તા પ્રતિભાસે છે. સર્વથા અકર્તા
એકાંત
એકાંત એકાંત એટલે સાચું સમય કે કાંત સાચું અત્યંત સર્વથા અકર્તા પ્રતિભાસે છે. ક્રિયા થાય અને કરતા ઉદી વહી ગઈ, ક્રિયા ન રોકે કોઈ, કોણ રોકે? સબ છે ફરી તો ક્યાં કરે? થવાયો થવાયો થાય છે.
સ્વભાવમાં બે ભાવી જ નથી પડતા કે સજી ક્યાં લે, બે ભાવી જ નથી પડતા, એક રૂપ છે.
નિશ્ચય નહીંથી અકર્તા થયો એમ નથી, સ્વભાવથી જ અકર્તા થયો. આવા જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વ અને અજ્ઞાન જાણે, પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વને અજ્ઞાન જાણે, એ પોતે કરતા શા માટે બને? અજ્ઞાન છે મારું તો અજ્ઞાન છોડી દઈએ બસ. અજ્ઞાની રહેવું હોય તો પૂતગલ પરદેવીનો કરતા બને, માટે જ્ઞાન થયા પછી પરદેવીનું કરતા પણ બનેતું નથી. જ્ઞાન એટલે આત્મભાન થયા પછી કરતા પણ બનેતું નથી. આ 97મી ગાથા જે છે ને, ત્યાંથી હવે ઊંચી ઊંચી વાતો આવશે. 97માં ઊંચી આવી, 98માં, 99માં, 100માં બહુ ઊંચી ગાથા.
બીજી વખત આવી સમુદ્ર.
હવે આ જ અર્થનું કળસરૂપ કાવ્ય કહે છે. અર્થ શ્લોકાર્થ અર્થ કરું કે બોલો છો? શ્લોક આવે છે, અર્થ કરું. શ્લોકાર્થ શ્લોક નંબર 57 છે. નિશ્ચયથી એટલે ખરેખર સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવા છતાં નિશ્ચય નહીંથી નથી લખ્યું. નિશ્ચયથી એટલે ખરેખર વસ્તુનો જે સ્વભાવ એમનો નિશ્ચય કહેવાય. નિશ્ચયથી ખરેખર સ્વયં પોતાની મેળે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં છે તો આત્મા અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનને લીધે જે જીવ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી, ફળની સાથે ચૂરમા લાડવા ભેળસેળ કરીને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક એમ કે છે કે જ્ઞાન અને રાગ એ બેને મેળવીને જે અનુભવ કરે છે એ તિર્યંચ છે. મનુષ્ય હોવા છતાં
એમ કહી પશુબુદ્ધિ છે.
પશુબુદ્ધિ આહાર ને ખાનારા હાથી આદિત્યની માફક રાગ કરે છે, અર્થાત રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાધ્યાય છે, તે દહીં અને ખાંડના અર્થાત શ્રીખંડના ખાટા મીઠા રસની અતિ લોલુપતાથી શ્રીખંડને પીતા છતાં પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. દહીં અને ખાંડના અર્થાત શ્રીખંડના ખાટા મીઠા રસની અતિ લોલુપતાથી એકમેક કરીને કરે છે. શ્રીખંડને પીતા છતાં પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે. જે ખુલાસો કરે છે, જેમ શ્રીખંડનો ગ્રંથી માણસ સ્વાદભેદ નહીં પારખના, શ્રીખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તે મગ્નની જીવ સ્વ પરના ભેદશેઠ સ્વાદને પોતાનો સ્વાદ જાણે. ભાવાર્થ, જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી, તેમ અજ્ઞાનીને ઉદગલ કર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી, તેથી તે એકાકારપણે રાગાદીમાં વર્તે છે. જેમ શ્રીખંડનો ગ્રંથી માણસ સ્વાદભેદ નહીં પારખતા, આ દહીંનો સ્વાદ છે અને આ સાકરનો સ્વાદ છે એવો ભેદ ખ્યાલ નથી આવતો, શ્રીખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે છે, તે મગ્નની જીવ સ્વપરના ભેદશે સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે.
એટલે એવું થયું ને, એમાં સાકર અને દહીં એ બેનો સ્વાદ ગાયબ થઈ ગયો, એમાં અને દૂધ છે
દૂધને પીવું,
કેટલું અજ્ઞાન પણ.
દહીંનો ખાટો સ્વાદ, સાકરનો ઉમેરો, એ બેના સ્વાદ ને એના લક્ષણ ભેદને જાણતો નથી, એટલે જાણે આ દૂધ પીવું છું એમ. આ બધા અજ્ઞાનીના એકતા બુદ્ધિના દ્રષ્ટાંત આપીને સમજાવે છે. 58 નંબરનો શ્લોક, અજ્ઞાનને લીધે મૃગ જળમાં જળની બુદ્ધિ થવાથી, પાણી નથી દૂરમાં એટલો આમ છેટેથી ઝાંઝવા જેવું લાગે છે, પાણી જેવું સૂર્યનો પ્રકાશ અને પૃથ્વીની ગરમી, અહીંયા પૃથ્વીની ગરમી છે, ઉપરમાં સૂર્યનો પ્રકાશ પડે છે એટલે એમ લાગે છે કે જાણે પાણી છે, એવા મૃગ જળમાં જળની બુદ્ધિ થવાથી હરણો તેને પીવા દોડે છે. અજ્ઞાનને લીધે એ એક દ્રષ્ટાંત આપ્યો, અજ્ઞાનને લીધે અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અભ્યાસ થવાથી લોકો ભયથી ખાલી જાય છે. અને તેવી રીતે અજ્ઞાનને લીધે આ જીવો પવનથી તરંગવાળા સમુદ્રની માફક વિકલ્પોના સમૂહ કરતા હોવાથી, વિકલ્પની વાત બહુ આવે છે, વિકલ્પને કરે છે, વિકલ્પમાં કર્મના નો કર્મના બે ઘટક હોય છે, વિકલ્પોના સમૂહ કરતા હોવાથી, જોકે તેઓ શુદ્ધ જ્ઞાનમય છે, આ સામાન્ય પડખું બતાવ્યું, આ એક જૈન દર્શનની અપૂર્તા છે. સવારે કહ્યું એક અર્થ મંદનું કારણ, એક અર્થ મંદનું કારણ થતું નથી.
આ બે કહ્યા
તમે પૂછ્યું હતું ને કે આ શું એનો ખુલાસો,
જરાક મેં કહ્યું આ ખોલે તો સારું,
એમાં ધ્રુવ પરમાત્મા છે તો હું સી પણ છતાં પણ પ્રવર્તનસારમાં આખા પદાર્થના ત્રણ ભેદ કરીને ત્રણેય અંશ કયા છે? અંશના ધર્મો છે ઉત્પાદ, ધ્રુવ અને વ્યય, એ ત્રણેય અંશના ધર્મો છે. એટલે તે અપેક્ષાએ ધ્રુવને પણ અંશ કહેવાય, પર્યાયને પણ અંશ કહેવાય. એક સામાન્ય અંશ અને એક વિશેષ અંશ, બે મળીને અંશ છે આખો.
બરાબર,
સમજી ગયા?
પદાર્થ,
હા પદાર્થ. તો એ વિશેષ અંશ જે છે અજ્ઞાન વિચારતો, એ કર્મબંધનું નિમિત્ત કારણ થાય છે. પણ સામાન્ય બીજો અંશ છે, સમજી ગયા, એ બિલકુલ બંધનું કારણ થતું નથી. કોઈ દી ન થાય, બંધ થાય તો થઈ રહ્યું, તો કોઈ દી બંધથી છૂટે નહીં.
છૂટે
તો આત્મા અશુદ્ધ થઈ ગયો. જેમ અશુદ્ધ રાગ છે એ નિમિત્ત થયું, એમાં અશુદ્ધ થઈ ગયો તો અશુદ્ધ નિમિત્ત થાય. અશુદ્ધ થતો જ નથી, નિમિત્ત થતો નથી.
અશુદ્ધ અનાદિથી સિદ્ધ થઈ જાય તો પછી કોઈ સિદ્ધ પરમાત્મા ન થાય,
ન થાય, કોઈ ન થાય. તો સ્વભાવનો ઘાત થઈ ગયો, મૂળ સ્વભાવનો ઘાત થઈ ગયો. શુદ્ધ આત્મા અશુદ્ધ થઈ જાય તો સ્વભાવનો ઘાત થાય. તો ટંકોત કિરણ અનાદિ અનંત એકરૂપ ન રહીએ, નિત્ય શુદ્ધ ન રહીએ,
કોઈ વસ્તુ જ ના રહી શકે,
વસ્તુ ના રહી, નાશ થઈ ગયો,
કોઈ જીવ પુત્ર કોઈ ના રહી શકે,
કઈ ના રહી. કલા આ એક સામાન્ય પડખું ને વિશેષ પડખું. વિશેષમાં ગમે એવો બગાડ થાય, સામાન્ય એવું ને એવું નહીં. વિશેષમાં અનંતો દુઃખ આવી પડે, નિગોદનું કે નરકનું, એ તો સુખ પડી રહી.
રાજા સુખમય છે,
સુખમય છે,
નરકમાં છે.
અને એ તો જ્ઞાની છે, પણ નિગોદનો જીવ સુખમય છે એમ કેવું છે?
બરાબર બરાબર, સ્વભાવથી સુખમય જ છે.
આત્મા દુઃખી થઈ ગયો ને દુઃખી થાય છે, એ વાત બહુ વિચારવા જેવી, લક્ષમાં લેવા જેવી નથી.
વ્યવહાર છે,
આ પર્યાયની વાત છે. આત્મા ચાર ગતિમાં દુઃખ ભોગવે છે, એ પર્યાય કર્મથી વાત કરી છે. કહેવાય આત્મા
છે, અનાત્મા,
અનાત્મા દુઃખ કોણ ભોગવે? અનાત્મા.
આત્માને ભેગો રાખીને અનાદિનો અભ્યાસ છે કે હું દુઃખી છું, બસ હું દુઃખી છું, વજન એના ઉપર
સુખમય
છે. સુખમય
ના ઘરા જેવું કઠું છે. દુઃખી જીવ ટૂંકોમાં બંધ કરી દેવું, દુઃખી જીવ ટૂંકોમાં બંધ કરી દેવું. બે ઉપર છે તે સુખમય છે
અને દુઃખમય નથી. એટલી સરસ વાત છે.
દુઃખી જીવ અજ્ઞાનીની ભાષા મૂકી, અજ્ઞાનીને સમજાવવા માટે અનાર્ય ભાષાથી, અનાર્ય ભાષાથી સમજાવે છે. દુઃખી જીવ ઉભરે બોલો કે અમે જે માનીએ છીએ એ વાત જ આવી, એના તું મને જે નથી આવતી. દુઃખી જીવ છે તે સુખમય છે, સુખમય
નથી.
કેટલું અસ્થિનાથી અને કાંત એક વાક્યમાં કરી નહીં, સુખમય છે દુઃખમય નથી. દુઃખનું જ્ઞાન કરાવ્યું પણ એનાથી ભેદ જ્ઞાન કરાવીને સુખમય છે એમ કહી દીધું.
એકાંતનું લક્ષ છોડાવીને અનેકાંત ઉભું કહી દીધું.
દુઃખનું જ્ઞાન કરાવ્યું એને, દુઃખી જીવ. આ પર્યાયમાં દુઃખ છે એમ કહી દીધું, પણ પર્યાયમાં દુઃખ હોવા છતાં વિશેષમાં દુઃખ છે, પણ સામાન્ય પડખામાં જોતા એ સુખમય છે, દુઃખમય નથી. એક સામાન્ય વિશેષ, બેને જેમ છે તેમ બે સતને જુદા રાખે. અરે બે સત જુદા છે તો પ્રમાણ જ્ઞાન થાય છે. જો બે સતની એક સત્તા થાય તો પ્રમાણ જ્ઞાનનો નાશ થાય. એક વખત બહુ ઊંચો ન્યાય આવે વાત કરતા કરતા કરતા. જબરજસ્ત ન્યાય આવ્યો. એકનો કહે છે કે કટકા શા માટે કરો છો તમે? જો બે કટકા ન હોય તો પ્રમાણ નામથી જ નહીં થાય. લાલ વાત તો સાચી, તમારી પ્રમાણ નામ તો બે અંશને યુગપત જાણે, તો બે અંશ બે પણ હોય તો પ્રમાણ નામ થાય ને. અહીંયા કે બે એક થઈ ગયું હોય તો પ્રમાણ નામ થાય,
બે રૂપ હોય તો જ પ્રમાણ થાય. બરાબર
જેમ છે એમ તો જ પ્રમાણ.
સામાન્ય ને વિશેષ બે જુદા જ છે, તેથી પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય છે. અને બે જુદા છે એને એક માને તો પ્રમાણ જ્ઞાનનો નાશ થાય છે, તો જ્ઞાન જ ઉત્પન્ન થતું નથી. તો નિશ્ચય નહીં પણ નથી ને વ્યવહાર પણ નથી ને પ્રમાણ નથી, કાંઈ નથી. આ તમને કહું, આ તો જબરજસ્ત ન્યાય એકવાર કુદરતી આવી. મને તો તમે ઘણા હોય ને કે તમે કટકા કરો છો, એમાં આ કઈ આ તો જડબા તોડ જવાબ આવ્યો સામે કે ભાઈ તમે પ્રમાણ જ્ઞાનને માનો છો કે નહીં? કે પ્રમાણ જ્ઞાનનો વિષય એક અંશ હોય કે બે અંશ? પ્રમાણ જ્ઞાનનો વિષય તો બે અંશ હોય, બેને યુગપત જાણે એનું નામ પ્રમાણ છે ને, એ પરિભાષા તો છે ને. તો બોલ, પ્રમાણ જ્ઞાન બેને જાણે એટલે કેને કેને જાણે? કે દ્રવ્ય ને પર્યાય બેને જુદા જાણે કે એક જાણે? મચક ખાઈ ગયું. એટલે પ્રમાણ જ્ઞાનના લોભમાં તો આવ્યું તું, નિશ્ચયને લોભ પછી. કારણ કે બે એક થઈ જાય તો પ્રમાણ જ્ઞાનનો વિષય રહેતો
નથી, જેમ છે એમ જ જાણવા જોઈએ ને. પર્યાય ને પર્યાય તરીકે, દ્રવ્યને દ્રવ્ય તરીકે,
જેમ ખરાબ આ બધું સામેથી આવતું હોય ને, એટલે એટલે એના જવાબ રૂપે આવી જાય.
ભાઈ આત્માની ખાણમાં બધું પડ્યું છે એ આવે ને, આવે ચોક્કસ.
જીવો વસ્તુનો સ્વભાવ છે એવું
બહુ સુંદર ન્યાય આવે છે.
ભરી અમે કે ઉત્પાદિત ધ્રુવ એને કટકા ક્યાં કરો? એનો દાખલો આપો, કાપડનો દાખલો આપ્યો. એ તો ઠીક, પણ આ તો એક સિદ્ધાંતિક વાત કે પ્રમાણ જ્ઞાન શ્રુત જ્ઞાન પ્રમાણ છે કે નહીં? કે આ શ્રુત જ્ઞાન તો પ્રમાણ છે. તો પ્રમાણ જ્ઞાન બે ને યુગપત જાણે કે એક કરીને જાણે? કે ના, એક કરીને જાણે તો પ્રમાણ જ્ઞાન રહેતું નથી. તો જો બે નો બે રૂપે રહ્યું, અમે એ જ કહીએ છીએ તને કે દ્રવ્ય પર્યાયની નાસ્તી, પર્યાયમાં દ્રવ્ય નાસ્તી. એટલે હાલ
અજ્ઞાનીની દલીલ હંમેશા એવી જ હોય કે થોડોક તો રાગ ને રાખો તો ભાઈ કે છે બીજાને બેહાડજો, અમે એની નહી થોડા.
પ્રમાણ જ્ઞાન થી વિચાર કરે તો ભી દ્રવ્ય પર્યાય જુદા હૈ એસા ખ્યાલ મે આ જાય,
એસા ખ્યાલ માં આવે. ન્યાય થી આપણે પ્રવચનસાર થી વાત કરી કે પ્રવચનસાર પ્રમાણનું શાસ્ત્ર છે, પ્રમાણ જ્ઞાનની પ્રતિનિધિ કરે છે. તો પ્રમાણ જ્ઞાનનો બે આવું જુદા જુદા રાખવા પડે કે એક રાખે? એક સત્તા માને છે, એક સત્તા, એક સત્તા છે પણ બે સત્તા છે એ નથી ખ્યાલ આવતો. એટલે એકત્વ કરે છે, એટલે નય ન રહી અને પ્રમાણ ન રહ્યું, કઈ ન રહ્યું,
અજ્ઞાન રહ્યું,
અજ્ઞાન થઈ ગયું.
એના જેવો થયો, બીજા મત છે એના જેવો થયો.
જૈન દર્શન અપૂર્વ દર્શન, સંપૂર્ણ દર્શન છે. બધી વાતનો જવાબ
ચોખ્ખો, પાછો ચોખ્ખો જવાબ
ચોખ્ખો. મજા આવે, ભલે કટકા કરો કે તો સારું, એનો જવાબ આવી જાય. જો કે તેઓ શુદ્ધ જ્ઞાન હોય છે તો પણ, જો બીજું પડખું સામાન્ય પડખું કહી દીધું, વિશેષમાં ભલે વિકલ્પ ઉભો થયો પણ નિર્વિકલ્પ તત્વ કાયમ રહે છે. નિર્વિકલ્પનો અભાવ તેને વિકલ્પ ન થાય. જોકે તેઓ શુદ્ધ જ્ઞાનમય છે તો પણ આકુળ બનતા થતા પોતાની મેળે કરતા થાય છે તો અકર્તા. શુદ્ધ જ્ઞાનમય પોતાની મેળે મેળે હું કરતા છું કરતા છું કરતા છું કરતા છું, અનાધિકારમાં કરતા થાય છે. સ્વયંમેવ પોતાની મેળે લેખન, સંસ્કૃતમાં સ્વયંમેવ છે. સ્વયં બાબા અજ્ઞાનથી શું શું નથી થતું, અજ્ઞાન હોય ત્યારે શું શું ન થાય. હરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોરે છે અને એ રીતે ખેતખીન થાય છે. અંધકારમાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી રીતે આત્મા પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થતો, મોજા મોજા વિકલ્પના મોજા શુદ્ધ થાય છે, દુઃખી થાય છે. અને એ રીતે જો કે પરમાર્થે તે શુદ્ધ જ્ઞાનગન છે તો પણ, પરમાર્થે તે શુદ્ધ જ્ઞાન છે તો પણ, કોઈ વખતે નિશ્ચયની વ્યવહારને લગાડે છે અને બાકી તો સ્વભાવથી વાત કરે છે.
પરમાર્થ એટલે સ્વભાવ છે,
સ્વભાવ
એમાં નહીં નહીં ના
પછી વાત છે.
પછી કહીએ ભાવ આવે, પછી કહીશ કે ભાવ આવે છે, આવ્યો છે, હાથમાં છે ને એમાં હું એ પછી વાત કરી. જોકે પરમાર્થે તે શુદ્ધ જ્ઞાન ઘન છે તો પણ અજ્ઞાનથી કરતા થાય છે. કરતા ભાસે છે કે હું કરતા છું રાજનો, અજ્ઞાનથી એ ભાસે છે. આજે એક રાજેશે વાત કરી કે 79માં, એટલે આજે 90 સાલથી 11 વર્ષ પહેલા, એના પિતાજીએ ઘટના પર કાગળ લીધું. કોના પર લખ્યું કે યાદ નથી, પણ કે કાગળ લીધું લેટર, એની નીચે અને 2 લીટી લખી શું લખ્યું કે
દ્રવ્યની ને પર્યાયની સ્વતંત્રતા વિચારતા મને એમ લાગતું કે ખરેખર વર્ણ જણા તો પોતાની જ્ઞાનની અવસ્થા જાય છે એવું મને લાગતું હતું, પણ ખાતરી નથી,
ખાતરી નથી પણ લેખું ને એવું તે એવું લખીને ખરેખર આત્મા જણે છે એમ લખી નહીં.
આત્મા જણે છે ને આત્માની અવસ્થા,
આત્માની અવસ્થા જણાય એમ
લખી,
જ્ઞાનની પર્યાય જણાય એમ એમ આવ્યું, જ્ઞાનની પર્યાય જણાય. પણ મને કે ખાતરી બાતરી નથી, પણ મેં તો બસ આવ્યું ને લખી નાખ્યું
એવું લોજિકલ લાગતું,
લોજિકલ એને દ્રવ્ય સત ગુણ સત્ય પર્યાય સત એના ઉપર એ સૂત્રો ઉપર બહુ એને ભજન છે, ત્યાંથી એનો ઉપાડ થયો છે. એનો ઉપાડ જે છે એ ત્યાંથી છે, દ્રવ્ય સત ગુણ સત ને
પર્યાય
સતને પકડ્યું, એને સત તો ક્યાં કરે એને કોણ કરે, એનું નામ સત ને.
પછી છે ને મેં દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ વાંચ્યું હતું તો મને બધી વાત આમ લાગે કે બરાબર છે
એમ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ
હા, પણ કોઈને કહેતો તો બરાબર લાગતું હતું. ક્રમવત પર્યાય બહુ સેલું લાગતું હતું, જે દિવસ ગુરુદેવ ઓફતી ગયા ને તે દિવસે આનું ક્રમવત પર્યાયની પાછળ છે ને આ પ્રશ્નનો ઉત્તર ને એ વાંચતો હતો. મને પ્રવચન બહુ ના સમજે, પ્રશ્ન ઉત્તર છે ને એ બધા સમજે, પ્રશ્ન પૂછે અને એનો ઉત્તર પણ
સમજે એ સહેલું પડે સમજ.
અરે પર્યાય સત છે એટલું સમજીએ તો બહુ સહેલું પડે, પછી બહુ ક્વેશ્ચન ના પૂછા પડે. પછી એમ લાગે કે પર્યાય છે ને કે એનું ચક્ર ફરે છે અને એમાં ખબર છે ચક્ર ફરતું એમાં માથું નાખે તો માથું કપાઈ જાય, એ ક્રમબદ્ધ પર્યાય છે અને એમાં જો કરવા જાય ને તો માથું કપાઈ જવું છે. દૂર રહેવાનું કરવા દે.
સામાન્ય પણ સત છે કરતા બધી જાય, જેને સત બેસે એને હું કરું એમને પાસે એટલે કરતા બધી જાય. જ્ઞાન જ જણાય છે, બીજું નહીં. જ્ઞાતા બુદ્ધિ પરની જ્ઞાતા બુદ્ધિ જાય અને જ્ઞાયકમાં આવી જાય. પછી મેં કીધું આ તને આવ્યું, મને કઈ સમજાતું નતું એ વખતે, પણ મને આવી ગયું. તો મેં લખી નાખ્યું, ક્યાંથી આવ્યું હતું? હાથમાં તો અનાદિ નું છે, ક્યાંથી સાંભળેલું હોય
તો એમ ને એમ ના આવે, કઈક એનું હોય કે
આગળ પાછળ એ હોય છે. આ તો કહું છું, આત્મા તો અનાદિ નું છે અને આત્માની વાત આત્મામાંથી નહીં આવે તો ક્યાંથી આવશે? એ તો આત્મામાંથી જ આવે, અંદરથી જ પૂર્ણા કુદરતી થાય. એમ અરે સાંભળ્યું ન હોય ને વાંચ્યું ન હોય એવું આવી જાય. વર્તમાન કાળમાં સાંભળ્યું ન હોય, વર્તમાન કાળમાં વાંચ્યું ન હોય એવું આવી જાય. આત્મા છે, સર્વજ્ઞ સ્વભાવ છે.
એટલે એ ભાવ આવ્યો ને ત્યારે મને એમ થયું કે આ કંઈક છે, મહિમા વાળી વસ્તુ છે.
એમાં એવું તો
મને એવું થતું હતું કે આ કોઈ સાધારણ વસ્તુ નથી.
એ વખતે
હા, પણ વધારે કઈ નતું ખબર,
કઈ ખ્યાલ નતો આવતો શું છે.
તમે આવો ને ત્યારે ખબર પડી જશે. સાચું, તમે ના આવ્યા તો ખબર નહીં શું થતું.
અરે નિમિત્ત ના આવે એવું બને જ નહીં, નિમિત્ત નો મેળ થઈ જાય.
તો
પોતાની તૈયારી હોય તો નિમિત્ત મળે.
ત્યારે યોગ્યતા પાકે છે, સમજવા ને કાળ એનો પાકે સ્વકાળ.
પ્રવચન કર્યું ત્યારે મને એવું લાગતું હતું કે હાથ પકડીને મોક્ષમાં નથી જતા એવું લાગતું.
એવું લાગતું
અચ્છા, એ શરૂઆતમાં મેં સાંભળતો ને તો બરાબર ધ્યાન થઈને પછી તમે કીધું ને કે આ ઘરને જણાતું કે કાનુચા થઈ ગયા.
એમ લાગે છે કે હાથ પકડીને જાણે મોક્ષમાં નહીં જતા હોય ને
એવું એની વખતે લાગ્યું.
પણ તમે
એટલા માટે આવ્યો હતો.
પણ તમે વિચાર કરો કે તમને ખાલી ટેપ સાંભળી અને અંદરથી અહીંથી એવો ભાવ ઉત્પન્ન થયો કે આ ગુરુદેવ પછી આ જીવ છે એને સાંભળવા જોઈએ.
હા, કઈ પરિચય વિના
કેમ આવો આવે કેમ હું એમ પણ કેમ આવે, કુદરતી એવું મેળ હોય, કુદરતી
મેળ હોય.